તારીખ 20/2/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 484 અને 485 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 278
જાણવાથી રાગદ્વેષ થાય કે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરવાથી રાગદ્વેષ થાય? પ્રશ્નમાં એવું પૂછવા માંગે છે કે બીજા પદાર્થોને જાણતા રાગદ્વેષ થઈ આવે છે, ન જાણીએ તો ન થાય. હવે એમ પણ શાસ્ત્રમાં આવે છે કે જીવ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે, એટલે એનો અભિપ્રાય એવો છે કે કોઈ પદાર્થ સારા છે અને કોઈ પદાર્થ સારા નથી, અથવા સુગંધ સારી છે અને દુર્ગંધ સારી નથી. એમ જગતના પદાર્થોમાં સારા નરસાપણાનો જે વિભાગ અભિપ્રાયપૂર્વક કરી ચૂકેલો જીવ છે એને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કહેવામાં આવે છે. એવી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રાગદ્વેષનું કારણ છે કે બીજા પદાર્થોને જાણવાથી જ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે? એમ કે જો જાણવાથી રાગદ્વેષ ઉત્પન્ન થતા હોય તો જાણવાનું બંધ કરીએ,
બરાબર.
ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતી હોય તો ઈષ્ટ એનાથી રાગદ્વેષ થતા હોય તો એને બંધ કરવું જોઈએ, શું કરવું જોઈએ? કારણ શોધીને એ કારણનો નાશ કરવામાં આવે તો કાર્યનો પણ નાશ થાય. એ ગણતરી છે, બહુ ટૂંકામાં ઉત્તર આપ્યો છે. ઉત્તર છે કે પરજ્ઞેયને જાણવા ગયો, જાણવા ગયો એનો અર્થ કાઉન્સમાં ગયો છે કે પરની સન્મુખ થયો. બીજા પદાર્થને જાણવા માટે ઉપયોગને તે પદાર્થ સુધી લંબાવ્યો, તે પદાર્થને જાણવાની ઉત્સુકતાથી, બીજા પદાર્થને જાણવાના કુતૂહલથી, જે બીજા પદાર્થ પ્રત્યે ઉપયોગને ખેંચાણ થયું, આકર્ષણ થયું, તે જ રાગ છે. એટલે તે જ રાગનું ઉત્પાદન કારણ છે. જ્ઞાન તો જ્ઞાન છે, પણ તે જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન નથી, અથવા જ્ઞાનનું તે સ્વાભાવિક પરિણામ નથી. સ્વગ્નિને જાણતા પરગ્નિ જણાય જાય એ બીજી વાત છે, પણ પરગ્નિને સ્વગ્નિને જાણ્યા વિના એકાંતે પરને જાણવા ઉપયોગ લંબાય તો એ ઉપયોગ પણ વિભાવ જ્ઞાન રૂપ છે અને તે રાગનું નિયમથી રાગનું ઉત્પાદક કારણ છે. ત્યારે રાગ અવશ્ય ઉત્પન્ન થાય થાય ને થાય. એટલે એમ કહ્યું કે તે જ રાગ છે, તે જ રાગ છે એમ કહો, કે તે જ વિભાવ છે એમ કહો. રાગ છે એટલે બધી વખતે રાગ નથી હોતો, કોઈ વખત દ્વેષ હોય, કોઈ વખત ક્રોધ હોય, કોઈ વખત માન હોય, કોઈ વખત માયા હોય, પણ એનો અર્થ કે તે જ વિભાવ છે. ઉપયોગ પરજ્ઞેયને અવલંબિત થયો તે જ વિભાવ છે. મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ તો વિભાવ છે જ, પણ સમ્યક દ્રષ્ટિના ઉપયોગમાં પણ જે એક સમયની પર્યાયમાં બે ભાગ છે એમાં પણ એકલો જ્ઞાનનો વિભાવ છે. સમ્યક જ્ઞાનમાં એકલો જ્ઞાનનો વિભાવ રહેલો છે. એ આપણે આવી ગયું 481 આ બાજુના પાને, 134 પાને ઉત્તરમાં વાત લીધી છે કે એક જ્ઞાન પર્યાયમાં, બીજી લીટી ઉત્તરમાં, એક જ્ઞાન પર્યાયમાં બે ભાગ છે. જેટલું સ્વલક્ષી જ્ઞાન છે તે સુખરૂપ છે અને જેટલું પરલક્ષી પરસત્તા અવલંબી જ્ઞાન છે, અહીંયા પરલક્ષી એટલે મિથ્યા દ્રષ્ટિને પરલક્ષી જ્ઞાન હોય છે એ નહીં, પણ પરને અવલંબતું, પર સત્તાને અવલંબતું જે જ્ઞાન છે તે જ્ઞાન દુઃખરૂપ છે અથવા દુઃખનું ઉત્પાદક કારણ છે અને તે જ્ઞાન વિભાવરૂપ છે, તેવો જ્ઞાનનો સ્વભાવ નથી. પર સત્તાને અવલંબીને જાણવું, પર પદાર્થની સન્મુખ થઈને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ નથી. જ્ઞાનમાં પર પદાર્થ પ્રતિબિંબિત થતા પર પદાર્થનું જ્ઞાન થાય તે જ્ઞાનનો સ્વભાવ છે, તે જ્ઞાનનું સ્વચ્છત્વપણું છે. પણ પરની સન્મુખ થવું અને પરની તન્મય, પરથી તન્મય થવું એ બંને પ્રકાર છે એ વિભાવ જ્ઞાનના છે. મિથ્યા દ્રષ્ટિ પર પદાર્થનું તન્મય થઈને પર સન્મુખ થતા તન્મય થઈને જાણે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ પર સન્મુખ થતા પરમાં તન્મય ભાવ કરે છે અને સમ્યક દ્રષ્ટિ જીવ પર સન્મુખ થાય છે. બે ભાગ છે એમાં, એક ભાગે પૂરેપૂરો નહીં પણ દેશે અમુક ભાગે, પણ તન્મય થતો નથી, એટલો ફેર છે. મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં ફેર છે. ઉપયોગમાં પર પદાર્થને જાણવા ગયેલા ઉપયોગમાં ફેર હોય તો આટલો છે. પર સન્મુખતા તો ત્યાં પણ થઈ અને તેથી તે દુઃખનું કારણ થયું, તે વિભાવ થયો, તેનો તે પોતે નિષેધ કરે છે અને તેને ધર્મ કે હિતનું કારણ માનતા નથી. પછી તે ઉપયોગ સર્વજ્ઞ દેવ ઉપર મૂક્યો હોય, સાક્ષાત બિરાજમાન હોય નહીં, પ્રતિમા નહીં, તે ઉપયોગ સત્શાસ્ત્ર ઉપર મૂક્યો હોય કે તે ઉપયોગ ગુરુ ઉપર મૂક્યો હોય, પણ પરસન્મુખ થયેલો જે ઉપયોગ છે તે જ્ઞાનનો દોષ છે. તે જ્ઞાનને ગુણ કરતો નથી પણ તે જ્ઞાનનો દોષ છે. એમાં પરનું સેવન થાય છે, એમાં સ્વરૂપનું સેવન જ્ઞાન દ્વારા થતું નથી, માટે તે દોષ છે. દોષ થવાનું કારણ એ છે. રાગ તો એકાંતે દોષ જ છે. રાગ દ્વેષ આદિ જેટલા કોઈ ચારિત્રના, ચારિત્ર શક્તિના, ચારિત્ર ગુણના જેટલા વિભાવિક પરિણામો છે એ તો દોષ જ છે. પણ જ્ઞાનનું પણ વિભાવિક પરિણમન સમગ્ર કે આંશિક એ દોષરૂપ છે. વિભાવ તે દોષ છે, સ્વભાવ તે દોષ નથી પણ વિભાવ તે દોષ છે. એટલે અહીંયા ઉત્તરમાં એવી વાત લીધી છે કે પરગ્નિને જાણવા ગયો એટલે પરમું પરની જ્યાં સન્મુખ થયું તે જ રાગ છે. ખરેખર પરગ્નિને જાણવા જવું પડતું નથી. જ્ઞાનમાં સામર્થ્ય એવું છે કે પરગ્નિને જાણવા જાય તો જ પરગ્નિ જણાય અને નહીતર પરગ્નિ ન જણાય એવું નથી. પરગ્નિને જાણવા ગયા વિના પણ જ્ઞાનમાં પરગ્નિ જણાઈ જાય એવું જ્ઞાનમાં સ્વભાવ સામર્થ્ય રહેલું છે. કેવળ જ્ઞાન તેનો પ્રસિદ્ધ ઉદાહરણ છે, પ્રસિદ્ધ પુરાવો છે કે જરા પણ પરસન્મુખ થયા વિના, એક અંશે અનંતમાં ભાગે પણ પરસન્મુખ થયા વિના સંપૂર્ણ પરગ્નિઓનું જ્ઞાન કેવળ જ્ઞાનની અંદર જળકે છે. પરગ્નિઓ જણાય છે, એને જાણે છે એમ કહેવામાં આવે છે. પણ જાણે છે એટલે સન્મુખ થઈને જાણે છે એમ નથી, પણ અંતર્મુખ રહ્યા રહ્યા પણ, નિરવશેષ અંતર્મુખ રહેતા પણ ત્યાં સંપૂર્ણ પરગ્નિઓ જણાઈ જાય છે. એટલે ખરેખર, એટલે સ્વાભાવિકપણે તો એમ, ખરેખરનો અર્થ એ છે કે સ્વાભાવિકપણે તો પરગ્નિને જાણવા જવું પડતું નથી, પરગ્નિને જાણવા ઉપયોગને લંબાવવું પડતું નથી. એવું ખરેખર જ્ઞાનનું સ્વરૂપ છે, સાચું સ્વરૂપ તો એવું છે. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરવાથી રાગ દ્વેષ થાય છે એમ સમજીને એટલો જ વિભાગ ન લેવો. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિનો વિષય ઉત્તરની અંદર નથી આવ્યો આ વખતે, પણ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે એ મિથ્યા દ્રષ્ટિનો પર પદાર્થ પ્રત્યેનો કલ્પેલો એક અભિપ્રાય છે, કે આ પદાર્થ સારો છે ને આ પદાર્થ સારો નથી. દાખલા તરીકે આ મને અનુકૂળ છે ને આ મને પ્રતિકૂળ નથી, એમ દરેક પોતા પોતાને માટે નક્કી કરે છે કે નહીં. તમને આ અનુકૂળ પડે છે પણ મને અનુકૂળ નથી. જો ખરેખર પદાર્થ જ અનુકૂળ ન હોત તો બધાને અનુકૂળ ન રહે, પ્રતિકૂળ હોત તો બધાને પ્રતિકૂળ થાત. પણ પોતે જે નક્કી અભિપ્રાયથી કરી નાખેલું હોય, પછી તે પદાર્થનો જો ઉદય હોય બહારમાં સંયોગરૂપ, અનિષ્ટ સંયોગરૂપ કે ઈષ્ટ વિયોગરૂપ કોઈ પણ પ્રકાર ભજે, ત્યારે એની ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રાગ રસપૂર્વક તન્મયતાપૂર્વક એકતા બુદ્ધિએ વિભાવમાં એનું પરિણમન ચાલ્યું જાય છે. એટલા માટે પહેલેથી એ વિષય સ્થાપિત કરવામાં આવે છે પરમાગમમાં કે આ જગતને વિશે આ જીવ માટે કે કોઈ જીવ માટે કોઈ પણ પદાર્થ અનુકૂળ પણ નથી અને કોઈ પણ પદાર્થ પ્રતિકૂળ પણ નથી. બીજા પદાર્થો તો ઠીક, પણ સાચા દેવ ગુરુ શાસ્ત્રનો સંયોગ મળે એ તો સારું કે નહીં, થોડો વાંધો અહીંયા પડશે. મનુષ્ય થયા એ તો સારું કે નહીં, સારું થયું કે ચીડી ચાડીમાં ન જવાનું થયું. વળી દેવગુરુ શાસ્ત્રનો યોગ થયો એ સારું થયું કે નહીં, સારું થયું કે જે અનાયતન છે કુદેવ કુગાળ કુગુરુ કુશાસ્ત્ર એનો યોગ ન રહ્યો, તો એ સારું કે નહીં? અભિપ્રાયથી તો સારું નરસું, નાતા દ્રષ્ટાપણામાં કાંઈ છે? એટલે તો એમ કહ્યું કે હે વિરાગ સર્વજ્ઞ પરમાત્મા, આપે કદી એમ જોયું નથી કે આ મારો ભક્ત છે અને આ મારો ભક્ત નથી, એવું આપે કદી જોયું નથી. અત્યારે જોયું નથી એમ નહીં, કદી જોયું નથી. આપનો બીજા આપની ભક્તિ નથી કરતા, અને જે આપની ભક્તિ કરે છે તો એક આપના ભક્ત છે ને બીજા આપના ભક્ત નથી, એ વાત તો નક્કી છે, પ્રગટપણે છે. અથવા કોઈ રાગ કરે છે ને કોઈ દ્વેષ પણ કરે છે, તો બેને એક એક ખાનામાં કેવી રીતે મૂકી શકાય? કે વિતરાગી જ્ઞાનમાં તો બંને એક જ ખાનામાં રહે છે. સર્વ જગતના પદાર્થો જ્ઞેય માત્રપણાને પામેલા છે જ્ઞાનમાં, બીજું કાંઈ નથી. સર્વ જગતના પદાર્થો કેવળ જ્ઞાનમાં શું નહીં જણાતું હોય, જગતના સર્વ અનિષ્ટો જ્ઞાનમાં જ્ઞે થાય છે, જેને અનિષ્ટો કહેવામાં આવે છે તે છે કે કેમ બીજી વાત, અને જગતના સર્વ ઇષ્ટ કાર્યો પણ જ્ઞાનમાં જ્ઞે થાય છે, એક જ સમયમાં બે થાય છે. જો એક સમયમાં બે જણાતા હોય તો એક સમયમાં રાગ ને દ્વેષ બે થવા જોઈએ, પણ બે માંથી એક નથી થતા, કેમ કે જ્ઞાનનું માત્ર જ્ઞે તરીકે રહે છે. આ ઠીક છે ને આ અઠીક છે એવી બુદ્ધિ પ્રથમ ચતુર્થ ગુણ સ્થાન ઉત્પન્ન થતા ચાલી ગઈ છે. સાધકપણાની શરૂઆત થતા સર્વ સાધકોને ચોથે ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિપણું થતા ઇષ્ટ અનિષ્ટપણું ચાલી જાય છે, એનો અભિપ્રાય ખલાસ થાય છે. એને વિતરાગી જ્ઞાન થયું, ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ ન રહી એમ કહેવામાં આવે છે. તો પછી એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિને તો રાગ દ્વેષ થતા અમે પ્રગટ જોઈએ છીએ, ઘણા સમ્યક દ્રષ્ટિને અમે રાગ ને દ્વેષ થયો એવું પુરાણની અંદર પણ વાંચ્યું છે અને નજરે પણ જોયું છે. એ ચારિત્ર મોહનો દર્શન મોહના અભાવપૂર્વક ચારિત્ર મોહનો અપુરુષાર્થને કારણે અશક્તિને કારણે થતો એટલો વિભાવ છે, પણ તે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિપૂર્વકનો તો નહીં. ત્યારે પણ તે જાણે છે કે પદાર્થ ઇષ્ટ અનિષ્ટ નહીં હોવા છતાં આંશિક રાગાદીની ઉત્પત્તિ થાય છે એ મારા અભિપ્રાયથી વિરુદ્ધ છે, અને જે અભિપ્રાયથી વિરુદ્ધ હોય એનો નિષેધ આવ્યા વિના રહે, તેથી એમને પોતાના વર્તમાન રાગાદીનો નિષેધ આવે છે, એનું એ કારણ છે. એટલે ઇષ્ટનિષ્ઠ બુદ્ધિનો વિષય અહીંયા મુખ્યપણે નહીં ચર્ચતા, જ્ઞાનનો વિષય મુખ્યપણે ચર્ચા છે. 484 આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા જનાર જીવ પહેલા શુદ્ધ નહીંથી, હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યેની મમતા રહી છું, જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ વસ્તુ છું, એવો નિશ્ચય કરે છે. જે જીવને નિર્વિકલ્પ અનુભવ થાય છે, અર્થાત સમ્યક દર્શન થાય છે પ્રથમ, ત્યારે એ પહેલા એને પોતાનો સ્વરૂપ નિશ્ચય થાય છે, થયો હોય છે, અને એ સ્વરૂપ નિશ્ચય શુદ્ધ નયના વિષયભૂત જે પ્રતિપાદન સ્વદ્રવ્યનું છે તે અનુસાર હોય છે. અથવા તે જીવના નિશ્ચયમાં, નિર્ણયમાં એને એવો પોતાના સ્વરૂપ વિશેનો નિશ્ચય કર્યો છે કે હું એક છું, એટલે કે અનેકપણાની જે અપેક્ષા છે એને એ ગૌણ કરે છે અને પોતે અભેદ એકાકાર છે એમ મુખ્ય કરે છે. જે શુદ્ધ નહીંનો વિષય છે, શુદ્ધ નહીંથી એટલે શુદ્ધ નહીંનો જે વિષય છે, હજી નય જ્ઞાન પ્રત્યુ નથી, પણ નયનો જે વિષય છે એને મુખ્ય કરે છે. હું એક છું, હું શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત છું, અથવા શુદ્ધ છું એટલે પરમ પારિણામિક ભાવ રૂપે શુદ્ધ છું, અને એક સમયની પર્યાયથી મોક્ષાદિની પર્યાય છે તો અહીંયા પ્રગટ નથી, તો સમ્યક દર્શન કે શુદ્ધિ પણ પ્રગટે નથી, એટલે શુદ્ધિ પ્રગટિ નથી ત્યાં એનાથી ભિન્ન છું એ વિષય એને લેવાનો લાગુ પડતો નથી પોતાના વર્તમાન અપેક્ષાએ. પણ સમસ્ત પરિણામથી રહિત એકાકાર જે શુદ્ધ જ્ઞાયક ભાવ છે તે હું છું, કોઈ પણ પ્રકારના મારા એકરૂપ સ્વભાવમાં, એક એટલે એકરૂપ સ્વભાવમાં કોઈ ભંગભેદ નથી અને કોઈ પણ પ્રકારની મિલાવટ એટલે ભેળસેળ પણ નથી, સદાય એકરૂપ રહેતું જે ધ્રુવ સ્વરૂપ છે, એવું ને એવું રહેતું જે સ્વરૂપ છે, કાયમ એવું જ છે, કાયમ એવું છે એટલે આ વર્તમાન સમયમાં પણ જે એવું જ છે, એવો હું શુદ્ધ છું. પરદ્રવ્ય પ્રત્યેની મમતા રહી છું, મારામાં કોઈ પણ પરપદાર્થ પ્રત્યેનું મારાપણ થાય એવો કોઈ ગુણ કે એવો કોઈ સ્વભાવ મારામાં નથી, મમત્વ રહિત છું એટલે ક્યાંય મારાપણું નથી, પરપદાર્થને વિશે ક્યાંય મારાપણું તો નથી, ક્યાંય હું તો નથી, મારું ક્યાંય અસ્તિત્વ નથી, પણ અસ્તિત્વ કરવું એવો મારો સ્વભાવ પણ નથી, મારું મમત્વ કરવું એવો મારો સ્વભાવ પણ નથી, એવો હું નિર્મમ છું. હું મારામાં મારું મમત્વ કરું છું એ પણ એવો પણ ભેદ પણ મારામાં નથી, કેમ કે અભેદ સ્વરૂપમાં મમત્વરૂપ વાંછા ન હોય, મમત્વ છે એ વાંછા સહિત હોય છે. આ એક વિશેષતા, ક્યાંય પણ મમત્વ થાય છે ત્યારે તે પદાર્થની વાંછા સાથે સાથે છે, તો પોતે પોતા સ્વરૂપે જ અભેદ હોવાથી, અભેદમાં વાંછાનો અભાવ હોવાથી હું મારું મમત્વ કરું છું એમ પણ કહેવાની જરૂર રહેતી નથી, અને પર પદાર્થમાં તો ક્યાંય મારાપણું નહીં હોવાથી, મમત્વ હોય તો પણ મારાપણું નહીં હોવાથી પર પદાર્થમાં તો મમત્વ કરવાનો મારે પ્રશ્ન જ રહેતો નથી. નિર્મમ ની વ્યાખ્યા નિયમસાર ની અંદર 43 44 દાખલ જે વિષય ચાલ્યો છે, આ નહીં આ નહીં આ નહીં હું આ નહીં હું આ નહીં, એમાં હું મમત્વ વાળો નહીં, હું નિર્મમ છું, એ વાત પણ ચાલી છે. ત્યાં કે અભેદ ની વાંછા ન હોય એવી લગભગ વ્યાખ્યા. નિર્દંડ ને નિર્દ્વંદ નિર્મમ ની શરીર નિરાગ છે, શુદ્ધ આત્મા અને સમસ્ત વિભાવ નો અભાવ છે, એ ગાથાનો વિષય છે. હાલ ત્રિકાળી શુદ્ધ પરમાત્મ તત્વને અંતર તત્વને સર્વ વિભાવનો અભાવ છે. પછી કે નિર્દંડ ને નિર્દ્વંદ નિર્મમ ની શરીર નિરાગ છે, નિર્દોષ નિર્ભય નિરવલંબન આત્મા નિર્મુંડ છે, એમાં નિર્મમ ની વ્યાખ્યા છે. પ્રશસ્તો અપ્રશસ્તો સમસ્ત મોહ રાગ દ્વેષ નો અભાવ હોવાથી આત્મા નિર્મમ એટલે મમતા રહી છે એમ કીધું છે. સમસ્ત પ્રશસ્ત અપ્રશસ્ત રાગ દ્વેષ મોહ નો અભાવ હોવાથી, કારણ કે રાગ દ્વેષ મોહ થી એ મમતા કરે છે, પણ મૂળ સ્વરૂપ ને જોતા પરિપૂર્ણ વિકરાગ સ્વરૂપ વર્તમાનમાં જ પોતે હોવાથી હું નિર્મમ છું, મને કઈ રાગ દ્વેષ મોહ છે મારામાં તો નથી, ક્યારેય નથી ને અત્યારે પણ જરાય નથી કે જરાય નથી. નિર્વાણ સર્વજ્ઞ પરમાત્મા છે એવું જ પરમાત્મ તત્વ અંદરમાં મારામાં અત્યારે પ્રગટપણે મોજૂદપણે હયાતપણે રહેલું. પણ મારા સ્વરૂપમાં તો મારે મમત્વ કરવું ને, કે એ પ્રશ્ન પણ રહેતો નથી. કેમ કે હું તો અભેદ છું, મારાથી હું કઈ જુદો નથી. મારાથી જો હું અભેદ હું તો અભેદમાં વાંછા કરવાનો પ્રશ્ન રહેતો નથી. પરની વાંછા હોય પણ સ્વની વાંછા હોવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એમ સ્વ પર બે ની અપેક્ષા એ નિર્મમ. હૃદય પ્રત્યે
મમતા કેમ થઈ જાય?
મમતા કલ્પના કરીને ભ્રમથી થાય છે. પોતાના નિર્ભ્રાંત સ્વરૂપને જોયું નથી, જાણ્યું નથી, સ્વીકારેલું નથી, શ્રદ્ધ્યું નથી, એટલે એને ક્યાંક ને ક્યાંક પોતાપણ હોવાની ભ્રાંતિ થાય છે કે આ શરીર મારું છે. આ વિભાવપણે ઉત્પન્ન થયેલો જે રોગ રાગાદી રોગ છે તે પણ હું છું, હું એવો છું. અને ત્યાંથી પછી બહુ આગળ વધે છે એટલે કુટુંબ પરિવાર ને ઘર મકાન ને આથી ફોજ ઊભી કરે છે કે આ બેસવાનું સ્થાન મારું, આ સુવાનું સ્થાન મારું, આ રૂમ મારો, આ પલંગ મારો, આ ચાદર મારી, આ ઉઢવાનું મારું, આ ફલાણું મારું, આ ચંપલ મારા, આ કપડા મારા, આ મારા 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 મરી ગયો મારા મારા બધા મારા જ ભેગા થયા એને મારવા વાળા. કહે છે કે તું તો મમતા રહી છો ને ભાઈ, મમત્વ કરવું એ પણ જ્યાં તારું સ્વરૂપ નથી કે આ શું છે, આ તો બધી પાગલપણની ક્રિયા છે, ઉન્મત્ત દશા છે આ બધી. જ્યાં તું સદંતર નથી, મૂળમાં જ્યાં તું તારું અસ્તિત્વ નથી, ત્યાં તને તારાપણું પોતાપણું ભાસે છે, એ એકાંતે પાગલપણું છે, બીજું કાંઈ છે. દુનિયાના અત્યાર સુધીના જેટલા કોઈ યુદ્ધ થયા છે એનું મૂળ આદાન પણ છે, બીજું કઈ નથી. જેટલા ઇતિહાસમાં થઈ ગયેલા યુદ્ધ ને જે થવાના એ તમામ યુદ્ધની પરંપરાનું મૂળ કારણ આ જાણ પણ છે કે આ જીવ પર પદાર્થને વિશે મહત્વ કરે છે, એમાંથી તકરાર થાય છે અને એમાંથી બધી ગડબડ જગત આખાની ઉભી થાય છે. એ નાસ્તિનો વિષય છે. પરદ્રવ્ય પ્રત્યેની મમતા રહિત છું એટલે તે પ્રકારનો ભાવ મારામાં નથી. તો સહિત છે નાથી છું કે જ્ઞાન દર્શન થી પરિપૂર્ણ વસ્તુ છું એમ એનાથી હું સહિત છું. એ સ્વભાવ લીધો, અસ્થિ સ્વભાવ લીધો. આ નાસ્તિ સ્વભાવ છે, મમત્વ રહિત છું અને જ્ઞાન દર્શન થી પરિપૂર્ણ છું. પૂરેપૂરું જ્ઞાન, સ્વભાવ જ્ઞાન મારામાં છે. અનંત જ્ઞાન અને અનંત દર્શન, અનંત સુખ, અનંત વિર્યાદિ, અનંત ચતુષ્ટયથી અત્યારે જ હું મંડિત છું. પર્યાયમાં પ્રગટ થશે ત્યારની વાત ત્યારે, પણ જો સ્વરૂપને જોવામાં આવે તો અનંત ચતુષ્ટય આદિ સર્વગુણ સંપન્ન પરમાત્મા છે. જે આત્મા પરમ તત્વ છે એ તો સર્વગુણ સંપન્ન છે. પરમાત્મામાં કોઈ અવગુણ નથી કે પરમાત્મામાં કોઈ નવો ગુણ ઉત્પન્ન કરવાનો બાકી નથી. અવગુણ નહીં હોવાથી ટાળવાનો પ્રશ્ન નથી અને સર્વગુણ સંપન્ન હોવાથી કોઈ ગુણ લાવવાનો પ્રશ્ન નથી. અકર્તૃત્વ અહીંથી ઊભું થાય છે. તેથી મારે મારા વિશે કઈ કરવું એ પ્રશ્ન રહેતો નથી. ત્યારે કોઈ શાસ્ત્રાભ્યાસી જે તર્ક કરે છે કે અવસ્થામાં તો મોક્ષ થવો બાકી છે ને, આમ છતાં ભલે સમ્યક દર્શન થયું હોય તે જીવને, પણ તે જીવને અવસ્થામાં તો મોક્ષ થવો બાકી છે કે નહીં, કે અવસ્થામાં શુદ્ધિ અશુદ્ધિ આદિ થાય છે તેનું જ્ઞાન થાય છે અને પરિપૂર્ણ શુદ્ધિ થઈ જશે, કરવી છે એ પ્રશ્ન નથી પણ થઈ જશે એમ એને નિશ્ચયથી પ્રતીત આવી જાય છે. આમ થઈ ગયું છે. એક બાજુ ભાવના પણ ઊભી છે, ક્યારે મુનિ દશા અંગીકાર કરું, ક્યારે ચારિત્ર અંગીકાર કરું. અરે મુનિ થાય અને ભાવના થાય કે આ ધીમી ધારે અમૃત સિવાય છે, ધીમી ધાર મને પસંદ નથી. મારે તો પરિપૂર્ણ વિતરાગતા પૂરેપૂરું અમૃત એક સમયમાં ધોધ વહે એવું જોઈએ. એ બે ભાવે સાથે છે. એવું અનેકાંતિક પરિણમનનું પણ એવું અનેકાંતિક સ્વરૂપ છે. આમ દેખાય પરસ્પર વિરુદ્ધ પણ એમ હોવાનો ત્યાં કોઈ પ્રકારે વાંધો નથી, હોય શકે છે. એવું પરસ્પર વિરુદ્ધ ભાવવાળું પરિણમન એક સાથે સાધકની દશામાં હોય છે, હોય શકે છે, રહી શકે છે. હોય શકે છે એટલે થઈ શકે છે ને રહી શકે છે, એ એવી જ સાધક અવસ્થા હોય છે. એનું નામ જ સાધક અવસ્થા છે. શુદ્ધિ અશુદ્ધિ તો જણાવી જ જોઈએ ને. જે કઈ હોય તે જે જેમ છે તેમ જણાય, એ જ્ઞાનનો ધર્મ છે. જ્ઞાનનો ધર્મ શું છે? કે જે કઈ જેમ હોય તે તે પ્રકારે જણાય, તે જ્ઞાનનો ધર્મ છે. જ્ઞાન તો સીધો અરીસો જ છે, ચૈતન્ય દર્પણ છે. એ તો જ્ઞાન છે, પોતે ચૈતન્ય દર્પણ છે જ્ઞાન દર્શન. તો જે કઈ હોય તે જેમ હોય તેમ જ જણાય, પછી જ્ઞાનનો ધર્મ. ન જણાવવાનો ક્યાંય પ્રશ્ન નથી. ન જાણવું નહીં એ નિષેધ જ્ઞાન ને નથી, તો જ્ઞાન નો નિષેધ થઈ જશે. ન જાણવું એમ વાત આવે તો જ્ઞાન નો નિષેધ થાય. જેનો સ્વભાવ જાણવું છે, પરિપૂર્ણ જાણવું છે, એમાં ન જાણવું એ વાત જ નથી. જેમ પ્રકાશમાં અંધારાની કલ્પના સુદ્ધા નથી, થઈ શકે એવું નથી. પ્રકાશમાં અંધારાની કલ્પના કેમ કરશો? એમ જાણવામાં નહીં જાણવાની કોઈ કલ્પના જ કરવી અસ્થાને છે. એ તો જાણક સ્વભાવ છે. સ્વભાવથી જ્યાં જાણકપણું છે ત્યાં નહીં જાણવું એ વાત એના સ્વભાવમાં નથી. જેમ પ્રકાશમાં અંધારું નથી ત્યાં. હા, જેટલું નથી જણાતું તે આવરણને લઈને નથી જણાતું. આમ તો શું છે કે જ્ઞાનાવરણી નામનું કર્મ છે એ જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, પણ એ તો દ્રવ કર્મની પ્રકૃતિ છે, જળ રચકણની પ્રકૃતિ છે. પણ એનું નામ જ્ઞાનાવરણ ક્યાંથી પડ્યું? તે પરમાણુની પ્રકૃતિનું નામ જ્ઞાનાવરણ ક્યાંથી પડ્યું? કે ભાવ આવરણ, ભાવ જ્ઞાનને, જ્ઞાનમાં ભાવથી જે આવરણ છે એનો અને આનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી અથવા એક સ્વાદ હોવાથી તેને જ્ઞાનાવરણ એમ કહેવામાં આવે છે. કર્મ પ્રકૃતિ ખરેખર તો ભાવાવરણ છે. ભાવમાં આવરણ અને નિરાવરણ છે, દશામાં આવરણ અને નિરાવરણ પણ છે. પછી એનો આરોપ જાય છે તદ નિમિત્તક જે કોઈ કર્મ પ્રકૃતિ છે એના ઉપર, એને જ્ઞાનાવરણ કહેવામાં આવે છે. એવો જ એક વિષય લીધો છે પંચાધ્યાયીમાં, સ્વાનુભૂતિ આવરણ એવું એક નામ લીધું છે. જીવ વિકલ્પ કરે છે, હું શુદ્ધ છું, એક છું, પરિપૂર્ણ છું, એવો વિચાર કરે છે. વિકલ્પ કરે છે ત્યારે એવો વિચાર કરે છે, ત્યારે એને હજી એ વિચાર કરે છે તો અનુભવ કેમ? જ્ઞાનાવરણી દર્શનાવરણી એવું બધું લેવાય છે, પણ અનુભૂતિ ને આવરણમાં સ્વાનુભૂતિ આવરણ એ શબ્દ ક્યાં થઈ જાય? એવી વાત કરી છે. જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ વસ્તુ છું એવો નિશ્ચય કરે છે, એટલે કે નિર્વિકલ્પ અનુભવ કરવા જનાર જીવ પોતાના જ્ઞાનમાં પરોક્ષપણે સવિકલ્પ દશામાં વિકલ્પની હયાતીના કાળમાં વિકલ્પની આડમાંથી ખસીને આટલી વિશેષતા છે, નિશ્ચય કરે છે ત્યાં. વિકલ્પની આડમાંથી ખસીને એટલે કે વિકલ્પ હોવા છતાં વિકલ્પને ગૌણ રાખીને જ્ઞાનમાં જ્ઞાનની પ્રધાનતાથી, જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવની મુખ્યતા આવીને આવા જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ સ્વરૂપનો નિશ્ચય કરે છે. ફેર શું પડ્યો અહીંયા? નિશ્ચય નિશ્ચયમાં ફેર પડે છે. નહીતર તો જેટલા કોઈ જીવો નિશ્ચયથી નિરૂપિત જે શુદ્ધાત્મ તત્વનું સ્વરૂપ છે એ વાંચે, વિચારે અને બુદ્ધિ ન્યાય તર્ક આગમથી સંમત કરે એને આત્માનો નિશ્ચય ગણવો જોઈએ. પણ ખરેખર તે આત્માનો નિશ્ચય નથી. ક્યાં સુધી? કે જ્યાં સુધી એવો વિચાર વિકલ્પ રાગની પ્રધાનતામાં ઉભા રહીને, રાગમાં ઉભા રહીને, રાગની મુખ્યતામાં રહીને કરવામાં આવે છે ત્યાં સુધી. આ વિશે જરા વિચારવા જેવું એ રીતે છે કે જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, હવે આપણા પગ નીચે આરેલો આવે છે, કે જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ અને આત્માનો નિશ્ચય કરવાનું પ્રકરણ અથવા હેતુ છે એ સ્વાધ્યાયનો, બીજો હોય ત્યાં તો પછી વાત ખલાસ થઈ ગઈ, બીજા હેતુથી સ્વાધ્યાય થતો હોય એ વાત તો મોટી ગડબડવાળી છે. પણ જે કોઈ મુમુક્ષુ જીવો સ્વરૂપનો નિશ્ચય કરવા માટે સ્વાધ્યાય કરે છે, વિચાર વિમર્શ કરે છે, વાંચના પૃચ્છના આદિ રૂપે સ્વાધ્યાય કરે છે, ત્યારે વાંચના પૃચ્છના શ્રવણ એ સ્વાધ્યાયના અંગ છે બધા, ત્યારે એ રાગની મુખ્યતા કરે છે અને નિશ્ચય કરે છે, તો એ નિશ્ચય યથાર્થ નહીં થાય. અનાદિથી આ જીવ રાગની મુખ્યતામાં વર્તી રહ્યો છે, તેમને તેમ જો એ રાગની મુખ્યતામાં વર્તતો વર્તતો શુદ્ધાત્માનો નિશ્ચય કરે તો પણ એ નિશ્ચય સાચો નહીં થાય, કલ્પિત થશે. આવો વિષય છે. સર્વ સદ સદમસ્ત જીવોને એના પરિણમનમાં મુખ્ય અને ગૌણપણું પરિણમનમાં હોય જ છે, વર્તા જ કરે છે, થયા જ કરે છે. મુખ્ય ગૌણે એના પરિણમનનું સ્વાભાવિક સ્વરૂપ છે, સદમસ્ત જીવનું સ્વાભાવિક એટલે એ વખતની સહસ્થિતિ છે, એને સ્વાભાવિક કહીએ. સહજપણે દરેક સંઘની પંચેન્દ્રિયજીવને એક કોઈ એક વિષય ઉદયમાન હોય તે મુખ્ય છે, તે વખતનો તે રાગ પણ તેને મુખ્ય છે અને બાકીનું બધું ગૌણ છે. આ મુખ્ય ને ગૌણ તો એને ચાલે છે, હજાર વાતો એના ખ્યાલમાં છે, એને અનેક કામો છે, છતાં એને એક મુખ્ય છે અને બાકીનું બધું ગૌણ છે. હવે એનું એક સામાન્ય તત્વ જો વિચારવામાં આવે તો સર્વ મિથ્યા દ્રષ્ટિ જીવને રાગાદિ વિભાવમાં જે વર્તી રહ્યો છે તે રાગાદિ વિભાવ એને મુખ્ય છે અને જ્ઞાન જ્ઞાનાદિ સ્વભાવ એને ગૌણ છે. એની એ સ્થિતિ ચાલુ રહે અને એમાં એને શુદ્ધનીના વિષયભૂત શુદ્ધાત્માનો નિશ્ચય થાય તો એ નિશ્ચય એનો સાચો નથી. આગમ અનુસાર હોય તો પણ સાચો નથી. મારો નિશ્ચય તો આગમ સાથે મેળ ખાય છે, જેવું આગમમાં કહ્યું છે એવું જ અમારા સ્વરૂપ વિચારમાં આવે છે કે આવો જ આત્મા અમારો હોય છે, આવો જ અમારો આત્મા હોય, કોઈનો પણ આત્મા આવો હોય ને અમારો આત્મા પણ આવો જ હોય. જ્ઞાનની પ્રધાનતામાં આવીને આ નિશ્ચય થવો જોઈએ. આ નિશ્ચયનું મુખ્ય અંગ છે, કેમ કે જ્ઞાનમાં જ્ઞાન લક્ષણમાં જે જ્ઞાન સ્વભાવ વ્યક્ત છે એ સ્વભાવનું અવલોકન થતાં જે પરિપૂર્ણ સ્વભાવ અનંત જ્ઞાન દર્શનથી હું પૂર્ણ છું, પરિપૂર્ણ વસ્તુ છું, એને અવલોકન થતાં મુખ્યપણે થઈ જવું, મુખ્ય થઈ જવું જોઈએ. એવું એ મુખ સ્વભાવરૂપ લક્ષ્ય જેનું લક્ષ્ય કરવું છે, એવું જે લક્ષ્ય એ એવું મુખ્ય થાય કે લક્ષણ પણ ત્યાં ગૌણ થઈ જાય. એમ તો લક્ષણ પર્યાયમાં છે, એને લક્ષણ પણ ગૌણ થાય. રાગ તો ગૌણ થાય એ કહેવાની જરૂર પણ નથી, પણ લક્ષણરૂપ જે જ્ઞાન અંશ છે તે પણ ગૌણ થાય તો પછી રાગ ગૌણ થયું એ કહેવાની ક્યાં જરૂરી હશે. એમ સ્વભાવની મુખ્યતા જો અનાદિથી થઈ નથી એવી થાય તો એને આત્માનો કોઈ અપૂર્વ નિશ્ચય થયો, એને આત્મા જેવા સ્વભાવે જ્ઞાન સ્વભાવે છે એવું જ્ઞાન સ્વભાવે એને ભાષ્યો અથવા એને સ્વરૂપ અસ્તિત્વ ભાષ્યું એમ કહેવામાં આવે. શ્રીમદજી સ્વરૂપ અસ્તિત્વનો વિષય છે. એવો નિશ્ચય કરે છે. આ નિશ્ચયમાં પાંચ ઇન્દ્રિયના વિકલ્પોથી ખસ્યો છે અને મનના વિકલ્પમાં આવ્યો છે. જ્યારે એ સ્વરૂપનો આવો નિશ્ચય કરે છે ત્યારે એને પંચેન્દ્રિય વિષય સંબંધી કોઈ પણ વિષયનો વિકલ્પ હોઈ શકે નહીં, હોતો નથી. એક અને છઠ્ઠું જે મન છે એટલો જ સંબંધ રહ્યો છે. અહીંયા પરિણમનમાં પાંચ ઇન્દ્રિયના વિષયનો વિકલ્પ તો નથી, એક છઠ્ઠા મન સાથેના વિકલ્પનો પ્રવૃત્તિ ચાલે છે અને એ પ્રવૃત્તિમાં હું શુદ્ધ છું, એક છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું એમ અસ્થિ નાસ્તિથી જે શુદ્ધાત્માનું નિશ્ચય સ્વરૂપ પ્રતિપાદિત છે તેનો જ વિકલ્પ એને મનના સંગે ચાલે છે. પણ એ મનના વિકલ્પોને પણ છોડવા એવો છે આમ કે છે. ભલે અહીંયા હજી મન સાથેનો વિકલ્પ ચાલે છે પણ એ મનના વિકલ્પને સ્વભાવ બળથી છોડશે. આ વિષયમાં એક બહુ સુંદર ચર્ચા આત્મધર્મના 180 નંબરના અંકમાં આવેલી છે. કુદરતી જયારે ચર્ચામાં અમારે મુમુક્ષુ ચાલ્યું પછી તો ગુરુદેવ પાસે એની ચર્ચા કરવાનું એકાંત પણ જોયો હતો. એ આ વિષય છે, બહુ સારો વિષય છે. ચર્ચા તો અનુભૂતિની એવી બધી લીધી છે, પણ અહીંથી એ વિશે શરૂ થાય છે. કે શુદ્ધ સ્વભાવ તરફ ઢળતા ઉપયોગને સ્વવિકલ્પ દશામાં પણ કોઈ કોઈ ઠેકાણે નિશ્ચય નહીં તરીકે કહેવામાં આવ્યો છે. અહીંયા એમ કે છે, નિશ્ચય નહીં છે, આમ વિકલ્પ રહે છે, હું શુદ્ધ છું, એક છું, આમ છું, આમ છું. કહે છે કે નહીં તો પ્રગટ્યો નથી. આગળ ચર્ચા કરે છે, જરા લાંબી ચર્ચા છે. નહીં તો હજી તો અનુભવ થયો નથી, સમજ્ઞાન થયું નથી, નહીં તો પ્રગટ્યો નથી, ને નિશ્ચય નથી, વિકલ્પ છે, એમ આમ કે આપ કેમ કયો છો, એનો આ ખુલાસો છે. કે શુદ્ધ સ્વભાવ તરફ ઢળતા ઉપયોગને જે સમ્યક દર્શનની સમીપ થઈ રહ્યો છે, જે જીવ સમ્યક સન્મુખ છે, જેને શુદ્ધાત્માનો નિશ્ચય થયો છે, તેનો ઉપયોગ સ્વભાવ તરફ ઢળી રહ્યો છે. અભેદ નથી થયો પણ ઢળી રહ્યો છે, નજીકતા થઈ રહી છે, સમીપતા થઈ રહી છે, સ્વભાવની સમીપતા થઈ રહી છે. દશાએ થયો તો નિર્વિકલ્પતાની સમીપતા એને થઈ રહી છે. કહે છે કે શુદ્ધ સ્વભાવ તરફ ઢળતા ઉપયોગને સ્વવિકલ્પ દશામાં પણ કોઈ કોઈ ઠેકાણે નિશ્ચય નહીં તરીકે કહેવામાં આવ્યો છે. ત્યાં તે ઉપયોગ શુદ્ધ સ્વભાવ તરફ ઝૂકતો જાય છે અને આગળ વધતા વધતા વિકલ્પ તોડીને અભેદ દ્રવ્યને પહોંચી વળશે. આગળ વધતા વધતા રાગનો અભાવ કરશે, રાગનો અભાવ કરીને વિતરાગ દશાને પ્રાપ્ત કરશે. પણ આ એક એવું જ્ઞાન છે કે જેમાં એ આગળ વધતો 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 કામ કરશે. વિષય શું વિચારવા જેવો છે કે કઈ રીતે કયા પ્રકારે આગળ વધવા જેવું છે, આ વિષય વિચારણીય છે. એ તો સ્થૂળ પણ હેતુ સમજાયું છે કે રાગાદીનો અભાવ કરવાનો, વિકલ્પનો અભાવ કરવાની વાત છે, પણ એ તો નાસ્તિની વાત થઈ. આગળ કેમ વધવું, કે જેથી આગળ વધીને આ સ્થિતિએ પહોંચાય, અનુભવની સ્થિતિએ પહોંચાય, એ વિષય બહુ સારી રીતે અહીંયા આવ્યો છે. આ તો ઘણા વર્ષ પહેલા ચર્ચા છે, કેટલા વર્ષ થયા છે, લગભગ ઉગાનીજી મળ્યા પહેલાની વાત છે, 16 સાલ પહેલાની વાત છે, લગભગ 15 સાલમાં ચર્ચા થઈ છે. 14 તો મારો પ્રવેશ છે, 15 સાલમાં લગભગ આ ચર્ચા થઈ છે, 25 વર્ષ થયા. ત્યાં તે આ અંકલીમ ગયો હતો, આના ઉપરથી જ ચર્ચા ચાલે છે. છૂટો અંક લઈને ગયો તો 180 નંબરનો અંક. ત્યાં તે ઉપયોગ શુદ્ધ સ્વભાવ તરફ ઝૂકતો જાય છે, તે આગળ વધતા વધતા વિકલ્પ તોડીને અભેદ દ્રવ્યને પહોંચી વળશે અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિમાં થંભી જશે. તે અપેક્ષાએ સ્વવિકલ્પ દશા વખતે પણ ઉપયોગને ઉપચારથી નિશ્ચય નહીં કયો છે. ઉપચારથી નિશ્ચય નહીં કર્યો છે, ત્યાં હજી નય જ્ઞાન પ્રગટ્યું નથી, પણ ઉપચારથી નિશ્ચય નહીં કર્યો છે. મથાળું બાંધ્યું છે હરિભાઈ એ વખતે, નિશ્ચય નહીં અને નિર્વિકલ્પ આનંદ સમ્યક્ત સન્મુખ જીવની પરિણતિનો જોર, સાધકની પરિણતિ ઇત્યાદિ સંબંધમાં સુંદર તત્વ ચર્ચા, એમ કરીને એ વાત લીધી હતી. અભેદ દ્રવ્યની અનુભૂતિ તરફ જેનો ઝુકાવ નથી, ત્યાં સુધી જે પહોંચી વળતો નથી, તે જીવના શુદ્ધ સ્વભાવ સંબંધી સ્વવિકલ્પ ચિંતનને નિશ્ચય નહીં કહી શકાય નહીં. વિકલ્પ ફરખો છે, આને તે અશુદ્ધાત્માનો વિકલ્પ છે, આને પણ શુદ્ધાત્માનો વિકલ્પ છે, પણ કોના વિકલ્પને નિશ્ચય નહીં કહી શકાય. ઉપચાર કોને લાગુ પડે કે જે આગળ વધે છે, પણ જે દ્રવ્યની અનુભૂતિ તરફ જેનો ઝુકાવ નથી, ત્યાં સુધી જે પહોંચી વળતો નથી, તે જીવના શુદ્ધ સ્વભાવ સુગંધી સ્વવિકલ્પ ચિંતનને સ્વરૂપ ચિંતનને નિશ્ચય નહીં કહી શકાય નહીં, ભલે એનો વિષય નિશ્ચય નહીં સંબંધિત છે તો પણ ઉપચારથી પણ ન કહેવાય તેને નિશ્ચય નહીં નો વિકલ્પ છે, માત્ર રાગ જ છે પણ નિશ્ચય નહીં તેને નથી, રાગ છે કેમ કે રાગની પ્રધાનતામાં જ વર્તે છે, હજી એકત્વ બુદ્ધિ તો બેને છે પણ ફેર પડી ગયો છે, ટકાવારી નહીં આખો પ્લેટફોર્મ જ જુદું છે, એક રાગ ઉપર ઉભો છે અને એક જ્ઞાન ઉપર ઉભો છે, એટલો મોટો ફેર છે, એકે સ્વભાવને ઓળખો છે, નિશ્ચય થયો છે એનો અર્થ કે એકે સ્વભાવને ઓળખો છે અને બીજા એ સ્વભાવને ઓળખો જ નથી, હવે આમાં ક્યાં ટકાવારી પાડશો, જીવને શુદ્ધ નહીંનો નિશ્ચય નહીંનો પક્ષ પણ પૂર્વે કદી આવ્યો નથી, આ રીતે ઓળખાણ થઈને નિશ્ચય નહીંનો વિકલ્પ થાય એવા પક્ષમાં પણ જીવ ક્યારે આવ્યો નથી, કોઈ કોઈ જીવો કૃત્રિમપણે નિશ્ચય નહીંનો પક્ષ કરે છે, શાસ્ત્રની અંદર એમ વાંચ્યું હોય કે આ ધ્રુવ આત્મામાં અનંત ગુણનું ગોદામ છે, બધા ગુણનો માલ ધ્રુવમાં પીડ્યો છે અને ધ્રુવ ઉપર વજન દેવા જેવું છે, ધ્રુવનો પક્ષ કરવા જેવો છે, એ વ્યવહારનીના પક્ષથી વિરુદ્ધ નિશ્ચયનીનો પક્ષ છે માટે તે કરવા જેવો છે એમ જાણીને કોઈ કરે ધ્રુવ 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 ધ્રુવ, પણ એ પક્ષ સાચો નથી, એ પક્ષ ખોટો છે, એ પક્ષ નથી, એ ખરેખર પક્ષ જ નથી, એને ધ્રુવનો એક રાગ વર્તે છે, કલ્પના એની કલ્પનામાં આવેલા ધ્રુવનો એને રાગ વર્તે છે, બાકી એ ધ્રુવનો પક્ષ નથી, એટલે કહે છે કે પૂર્વે ક્યારે પણ આવો એને પક્ષ આવ્યો નથી, યથાર્થ નિશ્ચય થઈને ત્યારે આ અપૂર્વ નિશ્ચય છે એમ કહેવા માંગે છે, પૂર્વે નથી થયો એટલે અપૂર્વ છે એમ કહેવા માંગે છે, એમ કહીને તેમાં જે નિશ્ચયના પક્ષની પણ અપૂર્વતા બતાવી છે તે તો સ્વભાવ તરફ ઝૂકી રહેલા જીવની વાત છે, એકદમ નિકટમાં સમ્યક દર્શન પામવાની જેની તૈયારી છે અને તે માટે સ્વભાવને લક્ષમાં લઈને, જોયું જ્ઞાનમાં જ્ઞાનના લક્ષમાં લઈને તે તરફનું જોર કરી રહ્યો છે એવા જીવની તે દશાને પણ અપૂર્વ ગણી છે, તેને નિશ્ચયનો પક્ષ ગણ્યો છે, પણ સ્વભાવ તરફના જોરને લીધે તરતમાં જ તેનો વિકલ્પ તૂટીને અંદર ઉપયોગ થંભી જતા સાક્ષાત નિશ્ચય નહીં થાય છે તે વખતે નિર્વિકલ્પતા છે, આ નિશ્ચયનીના ઉપયોગ વખતે આત્માના આનંદ સાથે જ્ઞાનની એકાકારતા થતાં અદ્ભુત નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય છે, કે જે આનંદ વિકલ્પને ગોચર નથી અને વચનને ગોચર પણ નથી. હવે અહીંયા એક પ્રશ્ન ઉઠાવ્યો છે, આ થોડો પ્રશ્ન ચર્ચા હતી એટલે ગુરુદેવ સાથે પણ થોડાક પ્રશ્નો કર્યા હતા, કે આયા જે એમ કહ્યું કે જે લક્ષમાં એ આગળ વધતો વધતો જાય છે તો પછી આ જ્ઞાન જાત્યાંતર થયું છે કે નહીં, એવું એક પ્રશ્ન કર્યો. સમ્યક જ્ઞાન જાત્યાંતર જ્ઞાન છે, શ્રીમદજીએ કહ્યું ને કે જે મતી શ્રુત જ્ઞાન ભવ હેતુના નિયતભૂત થતું હતું તે જ્ઞાન જાત્યાંતર થઈને ભવ નિવૃત્તિ રૂપ થવા લાગ્યું તે સમ્યક જ્ઞાનને નમસ્કાર હો, એમ કરીને જે મહિમા કર્યો છે સમ્યક જ્ઞાન, એ પ્રશ્ન અહીંયા કર્યો હતો, કારણ કે આ સ્વરૂપને લક્ષમાં લઈને આગળ વધે છે તો આ જ્ઞાન જાત્યાંતર થયું તો કે કહેવાય નહીં, કહેવાય નહીં એનો અર્થ શું સાહેબ, કે ખરેખર તો જાત્યાંતર થયું છે પણ કહેવાય નહીં એમ એનો અર્થ છે, એમ છે કેમ કે પ્રસિદ્ધમાં તો જ્ઞાન સંયુક્ત થાય નિર્વિકલ્પ દશામાં ત્યાર પછી જ એને જાત્યાંતર કહેવાય, પણ અહીંયા સન્મુખ જ્ઞાન છે માટે જાત્યાંતર છે, કેમ કે આ તો પામવાનો છે એ અપેક્ષા એને કહેવાય, જેમ એને નિશ્ચય નહીં કહેવાય અપેક્ષા એ તેમ એને જાત્યાંતર પણ કહેવાય એમ, પણ આમ કહેવાય નહીં, કહેવાય ને કહેવાય નહીં બે વાત એક સાથે કરી કેટલી સત્તા છે, દર્શન એક બીજો પ્રશ્ન એ કીધો હતો, શ્રદ્ધાની શું સ્થિતિ છે, તો કે શ્રદ્ધા મંદ મિથ્યા રૂપે છે, આવો ઉત્તર હતો કે શ્રદ્ધા છે મંદ મિથ્યા રૂપે છે, અનુભવ થયો નથી. નામ ભલે આવું સન્મુખ લીધું, જાત્યાંતર કહ્યું ખાનગીમાં, જાહેરમાં નહીં, પણ શ્રદ્ધા શું કહો? પછી એ પ્રશ્ન બીજો કર્યો. ક્રોસનો વિષય હતો ને, હું થોડો નવો નવો હતો, મંદ વિચાર છે, પણ એક સમયનો વિચાર નથી કર્યો, પ્રશ્ન નીકળ્યો નથી ને જવાબ આપ્યો નથી. ફટાફટ વિષય જે ચાલે છે એ તો ખ્યાલમાં છે ને, એટલે કોઈ પ્રશ્નનો વિચાર કરીને જવાબ આપ્યો છે એવું નથી. બીજું તો અચિંતો ગમે એ નીકળે, હાટ લઈને મન વિચાર કરે છે, વિચાર છે અમે થયું નવે. કેમ કે શ્રદ્ધા તો આંશિકપણે કાંઈ ફેરફાર કરતી નથી, ગળતી જાય છે, મિથ્યાતનું જોર ગળતું જાય છે, એને મંદ મિથ્યાત કહેવામાં આવે છે, છે મિથ્યાત. હવે એક પ્રશ્ન અહીંયા એ ઉઠાવ્યો છે કે અનાદિના અજ્ઞાની જીવને સમ્યક દર્શન પામ્યા પહેલા એકલો વિકલ્પ જ હોય ને? હું તો શું ચાલીસ હમણાં યાદ આવ્યો, એનું કારણ ગુરુદેવશ્રીના જે વચનામૃતો આરસ ઉપર કોતરાવાના છે એમાંથી એક ટુકડો લીધો છે અને એને અનુસંધાન આપ્યું છે આત્મધર્મનો અંક નંબર 180 અને પૃષ્ઠ સંખ્યા પણ આપી છે 4 નંબરની. આ ચર્ચા તો યાદ નથી, ખ્યાલમાં આવે એ ટુકડો પણ વાંચ્યો એટલે એ બધું તાજું થયું. એમાં પાછું આપણે આ વિશે નિશ્ચય નો અત્યારે અનુસંધાનમાં આવ્યો 485માં વિકલ્પ તો છે, અહીંયા વિકલ્પ સહિત નિર્ણય કરે છે એની પણ થોડી ચર્ચા કરી છે કે અનાદિના અજ્ઞાની જીવને, આ અનાદિનો અજ્ઞાની જીવ છે, સમ્યક દર્શન પામ્યા પહેલા તો એકલો વિકલ્પ જ હોય ને? આ વિકલ્પ છે, આ આત્મા છે, આ શુદ્ધ છું, ધ્રુવ છું, એક છું, શુદ્ધ છું, પરિપૂર્ણ છું, જ્ઞાન દર્શનમય છું, આમ છું, આમ છું, એમ એકલો વિકલ્પ જ કરે છે ને? કે ના, ઠીક. આ જીવની જે આ ચર્ચા ચાલે છે, જેના સંદર્ભમાં ચર્ચા ચાલે છે, જેને નિશ્ચય થયો છે, જે સમ્યક સન્મુખ થયો છે, તેને એકલો વિકલ્પ નથી. આમ ઉત્તર આપ્યો છે, સ્વભાવ તરફ ઢળી રહેલા જીવને વિકલ્પ હોવા છતાં તે જ વખતે આત્મ સ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે. લક્ષ જ્ઞાનનો પર્યાય છે, મહિમા છે પણ એમાં તો બધા ગુણો ઉછળ્યા છે, એમાં રુચિએ ઉછળી છે, એમાં જ્ઞાને કામ કરે છે, એમાં રાગની વિલક્ષણ પ્રકારની મંદતા પણ એની અંદર થઈ ગઈ છે, વિલક્ષણ પ્રકારની, એવી રાગની મંદતા ક્યારેય નથી થતી, એમ મિથ્યાતની પણ એવી જ મંદતા થઈ ગઈ છે, એના મને મહિમા ઉપજ્યો છે. અને તે લક્ષના જોરે જ તે જીવ આત્મા તરફ આગળ આગળ વધે છે, કાંઈ વિકલ્પના જોરથી આગળ વધાતું નથી, રાગના જોર રસથી કે રાગના જોરથી આગળ વધાતું નથી, પણ સ્વરૂપનો નિશ્ચય જે જ્ઞાનમાં થયો છે ત્યાં લક્ષ બંધાઈ ગયું છે, અને એ લક્ષ એવું બંધાઈ ગયું છે કે લક્ષમાંથી એનું લક્ષ્ય છે એ ખસતું જ નથી, નજરાય છે અસ્તિત્વ. જસીમજીએ કહ્યું નજરાય છે, એ પરિસ્થિતિ જે ઊભી થઈ છે એમાં જોર છે, વિકલ્પનું જોર ત્યાં ઠંડુ પડતું જાય છે, રાગનું જોર ત્યાં નરમ પડતું જાય છે, કેમ કે રાગ ત્યાં વિકલ્પ ગૌણ છે અને સ્વભાવ ત્યાં મુખ્ય છે. એક બીજી વાત આની અંદર આવે છે એટલે આ વાત જરા લઈએ આગળ, કે અપૂર્વ સ્વભાવને લક્ષ્યગત કરીને જેની પરિણતિ પહેલવહેલી જ શુદ્ધ સ્વભાવ તરફ ઝૂકી રહી છે, જેને સમ્યક દર્શન પામવાની તૈયારી છે, એવા જીવની ખાસ પરિણતિનું અલૌકિક વર્ણન કરતા અહીં પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું હતું કે સ્વભાવને લક્ષમાં લઈને તેના અનુભવનો પ્રયત્ન કરી રહેલા તે જીવને રાગ તો છે પણ તેનું જોર રાગ ઉપર જાતું નથી, તેનું જોર તો અંતરના સ્વભાવ તરફ જ જાય છે, એની એટલે તેની પરિણતિ સ્વભાવ તરફ ઝૂકી જાય છે અને તે રાગ તૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય છે. પહેલા રાગ તો તેનું કાંઈ આ ફળ નથી, પણ અંદર સ્વભાવ તરફનું જોર હતું, જેને પુરુષાર્થ કહેવામાં આવે છે, તેનું આ ફળ છે. જો કે તેનું આ ફળ કહેવું તે પણ વ્યવહાર છે પૂર્વ પર્યાયની અપેક્ષાએ, કેમ કે પ્રત્યેક પર્યાય નિશ્ચિત તે કાળે સ્વતંત્રપણે થઈ રહી છે. ખરેખર તો તે સમ્યક દર્શન વખતે પ્રયત્ન અને પુરુષાર્થ જુદો જ છે, જુદો છે, એની એનો તબક્કો પણ જુદો જ છે, વિશિષ્ટ પ્રકાર છે. પરંતુ અહીં સમ્યક દર્શન પહેલાની દશામાં જે વિશેષતા છે તે બતાવવી છે, તેથી એમ કહેવામાં આવે છે. આ ટુકડો લીધો છે, હવે પછીનો જે છે આરસમાં જે લેવાનો છે આ લીધો. કે રાગ તરફનું જોર તૂટવા માંડ્યું અને સ્વભાવ તરફનું જોર વધવા માંડ્યું, ત્યાં સવિકલ્પ દશા હોવા છતાં પણ એકલો રાગ જ કામ નથી કરતો, પણ રાગના અવલંબન વગરનો સ્વભાવ તરફના જોર વાળો એક ભાવ પણ ત્યાં કામ કરે છે. અહીંયા પ્રશ્ન કર્યો હતો ગુરુજી આ મુદ્દા ઉપર, ત્રીજો પ્રશ્ન એ પણ કર્યો હતો કે સાહેબ આ એમ વાત છે કે સ્વભાવ તરફના જોર વાળો એક ભાવ પણ ત્યાં કામ કરે છે, એક ભાવ એટલે કયો ભાવ? આમ સીધો પ્રશ્ન કર્યો હતો. તો કે જ્ઞાન ભાવ છે. આનંદનો એ વિષય છે કે જ્ઞાન ભાવ છે, એ જ્ઞાનની કેવી મુખ્યતા ચાલી છે. નિશ્ચય કયો ત્યાં જ્ઞાનની પ્રધાનતા થઈ, જ્ઞાને કરીને નિશ્ચય કર્યો, જ્ઞાનની પ્રધાનતામાં નિશ્ચય કર્યો, અને એ જે આગળ વધતો ભાવ છે, જે જોર વાળો ભાવ કામ કરે છે, એક ભાવ કામ કરે છે, એક ભાવ તો કેવો ભાવ છે? તો કે જ્ઞાન ભાવ છે. હા, જ્ઞાન જોડાતે છે. હા, એનું કારણ શું રાજુભાઈ? કે જે અદભુત થી અદભુત સ્વરૂપ એને જે ભાષ્યમાન થયું, અનંત સ્વભાવનો જે ભાવ ભાષ્યો, અનંતતા ભાષી સ્વભાવનો, એ જ્ઞાનને અંદરથી જોર ઉભું કરાવે છે. ભાવ ભાષે પછી વેદન આવે છે. વેદન ક્યારે આવે છે? કે બુદ્ધિપૂર્વકનો જે વિકલ્પ ચાલે છે એ બંધ થઈ જાય ત્યારે, ત્યારે વેદન આવે છે. આવિર્ભૂતપણે વેદન આવે છે, ત્યાં સુધી નિર્વિકલ્પ વેદન નથી આવતું. જે વિકલ્પ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી જોર છે, પણ એટલું જોર નથી કે જેટલું નિર્વિકલ્પ વેદનના કાળમાં હોય એટલું. એટલે સ્વભાવ રસ ઉપજ્યો, જ્ઞાન ભાવ એ લક્ષમાંથી જ રહી ગઈ, એટલે એ ભાવ જોર કરવા મીડ્યો, જ્ઞાન ભાવ જોર કરવા મીડ્યો. પણ કેટલી હદે જોર થવું જોઈએ કે વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થાય, એટલી હદે જોર થવું જોઈએ ત્યારે એને પ્રગટ વેદન થાય છે. ત્યાં સુધી એને પ્રગટ વેદન થતું નથી એમ કહેવા માંગે. જોર વગર અનાદિનું જે રાગનું જોર છે અને મિથ્યાત્મક જોર છે એ તૂટતું નથી, કેમ કે એનું જોર છે. ત્યારે વિચાર કરે છે રાગની ભૂમિકામાં ઉભો ઉભો વિકલ્પની મુખ્યતામાં કેમ કામ નથી કરતું, કઈ અનુભવ કેમ થતો નથી, કે જોર છે, મિથ્યાત્મક પણ બળ છે, વિપરીત. હા, જોર કરે છે. જ્યારે સ્વભાવ લક્ષમાં આવે ત્યારે જોર કરે છે. આ એક પરિસ્થિતિ ઊભી થાય છે, એનું તો આ વર્ણન છે. બહુ સૂક્ષ્મ ભાવોનું આ વર્ણન છે. તો ગુરુદેવશ્રીને આ વિષય ખૂબ વિચારમાં સ્પષ્ટ હોય તો આવી વિષય ભાષાગોચર થાય, નહીતર આવો વિષય ભાષાગોચર થવો મુશ્કેલ છે. આ તો જે જીવ નિર્વિકલ્પ અનુભવમાં આવવાનો છે એની પૂર્વ મિનિટોમાં, પહેલાની મિનિટોમાં એની શું સ્થિતિ ચાલે છે એ વિષયને ભાષામાં મીકળ થાય, એટલી વાત છે. કહે છે કે ત્યાં રાગના અવલંબન વગરનું જોયું, રાગની મુખ્યતા નથી અને રાગનું અવલંબન નથી, છે ખરું એનું અસ્તિત્વ. સ્વભાવ તરફના જોર વાળો એક ભાવ પણ ત્યાં કામ કરે છે અને તેના જોરે આગળ વધતો વધતો પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને વીજળી ત્રાટકે એમ ત્રાટકે છે ત્યારે નિર્વિકલતા થાય છે. ત્યારે કેમ કે અનાદિનું જે મિથ્યાત્મક પર્વત છે એને ભૂક્કા બોલાવે છે, એ વખતે એ જ ક્ષણમાં અનંત ભવના ભૂક્કા બોલાવે છે. એ ક્ષણ એવી છે એટલે એમ કે છે કે પૂર્વ કોઈ પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત સમ્યક દર્શન પામી જાય કે તરી ગયો જી. એ આટલો ટુકડો જે આ પેરેગ્રાફ છે એમાં આરસમાં લેવાનો. નંદીશ્વર જિનાલય થાય છે, ગુરુદેવના વચનામૃતો નીચે કોતરાવાના છે, બેનશ્રીના વચનામૃતો ઉપર કોતરાવાના છે, લગભગ કોતરાઈ જવાય એમાં. આનું સંકલન ચાલે એમાં આ ટુકડો લીધો છે.
જય મંદર ભગવાન નો જય પરમ કૃપાલ શ્રી કાંતુ દેવ નો જય વચનાદન દિગંબર જય.